મિત્રો અને વડીલો, મને વર્ષ બરાબર યાદ નથી, પણ એ વખતે સુમન શાહ ગુજરાતી આપણા વિવેચક અને સર્જક અહીં અમેરિકામાં આવ્યા હતા અને ક્લીવલેન્ડમાં ઇન્દ્ર શાહે એમનું વ્યાખ્યાન ગોઠવેલું. ત્યારે ઇન્દ્ર શાહે એમને પૂછ્યું કે મારે કોઈક સાહિત્યકારને બોલાવ્યા છે અહીંયા તમારી સાથે, તો તમે કોઈકનું નામ સૂચવો. તો સુમન શાહે, મિત્ર દવે, ઓબ્વિયસલી મારું નામ સૂચવ્યું અને એ રીતે મારે પહેલી વાર ઇન્દ્ર શાહને રૂબરૂ મળવાનું થયું. તે વખતે વાતમાં વાત નીકળતા મેં એમને કહ્યું કે સામયિકો બે પ્રકારના હોય છે. એક જે ચીલે ચીલે ચાલ્યા કરે તે, એ પ્રકારના સામયિકોનું પણ કોઈ ચોક્કસ ફંક્શન હોય છે. એનું એક સોશિયલ રોલ હોય છે, લિટરરી પણ એની એક રોલ હોય છે. અને બીજું સામયિક તે કે જે ચીલે ચીલે ન ચાલે, જે હંમેશા એમ જ કે મને નવું આપો તો જ અમે પ્રગટ કરીએ, એવું આપો કે જે અમારા વાચકોને સમજાય કે ન સમજાય, એ તો ચિંતા તમારે નહીં કરવાની. તો તે વખતે ઇન્દ્રભાઈએ કંઈ મને બહુ દાદ નથી આપી અને મને કહ્યું કે હા, તમારી વાત સાચી છે, આવા સામયિકો જોઈએ, પણ અમેરિકામાં તો ક્યાંથી આ બધું ઊભું કરવું. ત્યાર પછી લગભગ 6-7 મહિને એકવાર ઇન્દ્રભાઈનો ફોન આવ્યો અને મને કહેશે કે તમે કહેતા હતા કે આવા એક સામયિકની જરૂર છે, તો તમે એનું સંપાદન કરશો ખરા, આર્થિક જવાબદારી અમે લઈશું બધી, એમનું ટ્રસ્ટ હતું. તો મેં કહ્યું કે જો પૈસાની બાબતમાં હું નહીં પડું, મારું કામ સંપાદનનું. તો ઇન્દ્રભાઈ કહેશે કે હા, તમારે સંપાદન કરવાનું અને મારા તરફથી તમને કોઈ જ દરમિયાનગીરી, કોઈ જ દખલગીરી નહીં થાય. મારી કવિતા પણ તમને રિજેક્ટ કરવાનો અધિકાર છે અને હું તમને કહીશ નહીં કે તમે આની કવિતા પ્રગટ કરો કે આનું પ્રગટ કરો, અને તમને હું લેખિતમાં આપીશ. ઇન્દ્રભાઈ લોયર હતા એટલે વાતમાં બધું જ લેખિતમાં આપવાની વાત કરતા, એટલે મને કે લેખિતમાં આપીશ. એટલે હું જરા ડગાઈ ગયો, કારણ કે તે વખતે જ્યારે મેં એમને કહ્યું કે આવા સામયિકની જરૂર છે, ત્યારે મેં તો અમસ્તા જ કહેલું અને આટલી મોટી જવાબદારી મને આપશે એવો મને ખ્યાલ જ નહોતો. તો મેં કહી કહું કે બે ત્રણ તમને 10-11 દિવસમાં પછી ફોન કરીને જવાબ આપું છું શું કરવું. એ પછી મેં ફોન ન કર્યો, પાછો એમનો ફોન આવ્યો કે હવે શું કરવું છે. હું સંમત થયો, પણ એક જ શરતે કે એ મારી સાથે સહસંપાદક બને. એનું એક પોલિટિકલ કારણ હતું કે માનો કે સામી એક નબળું જાય તો એમના માથે નાખી શકો, અને બીજું કારણ એ હતું કે અમદાવાદમાં જે સાહિત્ય સર્જકો વસે છે એ એમના મોટાભાગના સર્જકો સાથે ઇન્દ્રભાઈને અંગત સંબંધો હતા, મારે બહુ ઓછા. મારે વધારે, સૌથી વધારે સંબંધો વડોદરામાં અને મુંબઈમાં. એટલે મને એમ થયું કે જો ઇન્દ્રભાઈ સાથે હોય તો અમદાવાદના સર્જકો સાથેનો સંવાદ આપણો જરા વધારે સરળ બની જાય. એટલે એના એક ભાગરૂપે પણ મેં કહ્યું કે ઇન્દ્રભાઈ તમે પણ સહસંપાદક બનો. એમણે ના પાડી, છતાં પણ મેં બળજબરીથી એમનું નામ પહેલા અંકમાં મૂક્યું અને એ મારા સહસંપાદક બન્યા. અને એમના અવસાન પછી એમના પત્ની મીનાબેન એમને પણ સહસંપાદક તરીકે ચાલુ રાખ્યા. હવે કોઈ પણ આવું સામયિક હોય ત્યારે ચાર પ્રકારના પ્રશ્નો, ચાર પ્રકારની સમસ્યાઓ, આમાં સમસ્યા શબ્દ છે એટલે, આપણે સામનો કરવો પડે. પહેલાં તો સંપાદનને લગતો, બીજો તે એના નિર્માણને લગતો, એનું પ્રોડક્શન કરવાનું તે, ત્રીજો તેના વિતરણ ડિસ્ટ્રીબ્યુશનનો, અને ચોથો તે ફાઇનાન્સ એટલે કે એની આર્થિક પાસું. હવે આર્થિક પાસું તો મારે ચિંતા કરવાનું હતું જ નહીં, એટલે એમાંથી હું તદ્દન મુક્ત. અને ઇન્દ્રભાઈએ શરૂઆતમાં એ રીતે વ્યવસ્થા કરેલી કે અમારી પાસે એક્સ્ટ્રા પૈસા હતા, 3 વર્ષ સુધી એક પણ લવાજમ ના આવે તો પણ હું સામયિક કાઢી શકું એટલા પૈસા એમણે મને ભેગા કરી આપેલા. એટલે કહ્યું કે એ ચિંતા તમારે કરવાની નથી. એટલે એમાંથી મને સંપૂર્ણ મુક્તિ મળી ગયેલી. વિતરણનું કામ અમે ત્યાં આઉટસોર્સ કર્યું, પણ એમાં ઘણી બધી મુશ્કેલી પડી. ને એક મુશ્કેલીની વાત મારે તમને ખાસ કરવી છે, વેરી ઇન્ટરેસ્ટિંગ છે અને આવું ભારતમાં જ બને, કે ત્યાંથી અંક બધા પોસ્ટ કરી દીધા, ભારતમાં બધાને મળી ગયા, અમેરિકામાં કોઈને ન મળ્યા. અને લગભગ 1.5 મહિના પછી મુંબઈની પોસ્ટ ઓફિસો, જનરલ પોસ્ટ ઓફિસનો પત્ર ત્યાં ગયો કે તમારા જે આ અંકો છે એના પર તમે પોસ્ટેજ ઓછું માર્યું છે, એટલે અમે આ અંકો જપ્ત કરીએ છીએ અને અમેરિકાએ નહીં મોકલીએ. હવે આ અંક જ્યારે પોસ્ટ કરવા માટે પોસ્ટ ઓફિસમાં ગયા ત્યારે વજન કરવાનું કામ પણ પોસ્ટ ઓફિસના માણસે જ કર્યું છે, એણે જ ટિકિટ મારી છે, પણ એ જે દિવસે ટિકિટ મારી એના બે દિવસ પહેલાં કંઈ ચાર્જ વધી ગયેલા એટલે, અને એને ખબર નહીં કારણ કે પરિપત્ર એના સુધી પહોંચ્યો નહોતો, એટલે પછી એણે બિલકુલ કાફકા જેવું જગત, એટલે એણે કહ્યું કે ના તો આ રિલીઝ નહીં કરાય. આખરે મેં અહીંયાથી જનરલ પોસ્ટમાસ્ટર અમદાવાદ એને ફોન કર્યો, મુંબઈ ફોન કર્યો, ઇન્દ્રભાઈએ ફોન કર્યો, કંઈ કેટકેટલા ફોન કર્યા, મેં વધારાના પૈસા ચૂકવી આપ્યા. એ અંક અહીં આવતા એ ત્રણ લગભગ 2 થી 2.5 મહિના લાગી ગયા આ પ્રોસેસમાં. એટલે આવા ક્યારેક વિતરણના પ્રશ્નો થતા હોય છે. ઘણીવાર અંક નીકળી જાય બોક્સમાંથી અને ખાલી બોક્સ જ મળે ભાવકને, અને પછી આપણને કહેવામાં આવે કે બોક્સ મળ્યું છે પણ અંક નથી આવ્યો, એટલે કે કવર મળ્યું છે પણ અંક નથી આવ્યો. તો એક્સ્ટ્રા અંક મારી પાસે હોય, અમે લોકોએ પહેલાં નક્કી કરેલું કે બંને જણ 5-5 અંક મેળવે વધારાના, જે આ રીતે અમે અહીંયાથી જ મોકલી શકીએ. એટલે આવી અમે એક વ્યવસ્થા કરેલી. નિર્માણનું કામ અમે આઉટસોર્સ કરેલું ને એમાં તો બહુ જ મુશ્કેલી પડે, કારણ કે ભારત આપણા ગુજરાતી બીજે બધે પ્રોફેશનલ હશે પણ કોણ જાણે ક્યાં, એમાં સામયિક પ્રોડક્શનની બાબતમાં બહુ પ્રોફેશનલ નથી. એટલે આપણે ફોન કરીએ, અહીંયાથી આપણે સામગ્રી મોકલીએ એટલે ત્યાંથી ઈમેલથી મોકલીએ, પછી આપણે ફોન કરવાનો કે મેં તને ઈમેલ કર્યો છે, હા તો કે હા હું જોઈ લઈશ, પછી ઈમેલ જોઈ લે, પછી આપણે ફરીથી ફોન કરવાનો, તે ઈમેલ જોયો, પણ એ ઈમેલ આપણને સામેથી ન કરે કે મને મળી ગયો છે, તો કે હા જોયો, અથવા તો ના કહેશે કે ના આજે ઇન્ટરનેટ બંધ છે લાઇટ ગયેલી છે, અથવા તો આ પ્રોબ્લેમ છે. એવા પ્રોબ્લેમ આવે કે આજે એમ કે આ યુઝ શું ફોઈ ના ઘેર ગયો છે, માસીના છોકરાના છોકરાની ફલાણાની જનોઈ છે ત્યાં ગયો છે, અઠવાડિયા પછી આવશે. એટલે આમાં તમારું કામ એટલું બધું ખોટવાઈ જાય કે ન પૂછો વાત. અત્યારે પણ મારો સંધિનો અંક કેટલાય વખતથી ત્યાં પડ્યો છે અને ફોન કરીએ એટલે કે ચાલે જ છે, પછી કશું નહીં, તો કે વરસાદ બહુ પડ્યો છે ને હમણાં એટલે કામ નથી થતું, પછી કહેશે હમણાં દિવાળી આવે છે ને એટલે બાઇન્ડર ફ્રી નથી, પછી ચોથી વાર ફોન કરીએ તો કે હવે વરસાદ બહુ પડ્યો એટલે લીલું બાઇન્ડિંગ સુકાયું નથી. એટલે આ બધા જ પ્રશ્નો એટલા બધા નિર્માણને લગતા, પણ હવે અમે નક્કી કર્યું છે કે એ બાબતનો સ્ટ્રેસ નહીં રાખવો, એ આમ જ થાય અને સામયિક મોડું આવે તો જ એની શોભા વધે, ટાઈમસર આવે તો ન વધે. એટલે મને એવું લાગ્યું કે આપણું સામયિક જેટલું મોડું આવે એટલી એની વેલ્યુ વધારે વધશે. હા તો એ આખું સ્વીકારી લીધા સિવાય કોઈ વિકલ્પ નથી અમારી પાસે. છે વિકલ્પો પણ બહુ મોંઘા છે, અમે અમેરિકામાં પ્રોડ્યુસ કરી શકીએ, ઇટ્સ વેરી એક્સપેન્સિવ, વી કાન્ટ એફોર્ડ ઇટ. એ તો જાણે આ એક મુદ્દો. પછીનો જે મુદ્દો જે છે તે ખરેખર તે સંપાદનનો, અને તમને ઘણા બધાને કદાચ આશ્ચર્ય થશે અને આઘાત પણ લાગશે, અને પર્ટિક્યુલરલી હું કેટલાક એવા એપિસોડની વાત કરવા માગું છું કે તમને એમ લાગશે કે આ બાબુભાઈ જોક્સ કહી રહ્યા છે અથવા બાબુભાઈ આ વાત ખરેખર સાચી કહી રહ્યા છે કે ખોટી કહી રહ્યા છે. એવા પ્રસંગો અને એમાં કઈ રીતે તમારે ગુજરાતી સાહિત્યકારોની એમની માનસિકતા સાથે કઈ રીતે વ્યવહાર કરવાનો આવે છે અને એમાં કેવી મુશ્કેલી પડે છે એની વાત ખાસ એ મારે કરવી છે. અને એક વાત તે મારા સંપાદક, મારા સંપાદનો વિશે ઘણી ચર્ચાઓ થાય છે, ઘણા લોકો એમ કહેશે કે હું બહુ આકરું લખું છું. હમણાં આપણા હરીશ મીનાસુએ મારા માટે કડવા ભગત એવો શબ્દ વાપર્યો છે કે આ કડવા ભગતની વાણી છે, બધું સાચું લખવા જાય છે. ધીરુભાઈએ પણ મને એકવાર કહેલું કે તમે અમેરિકામાં છો એનો આ એક લાભ મળી જાય છે કે તમે આ રીતે લખી શકો છો. હું કોઈને છોડતો નથી. જેમ દર્શકે કહ્યું શિંગડા ભરવાનું, એ શિંગડા ભરવાની કળા દર્શકને વિદ્યાર્થી બન્યા વગર પણ મેં આત્મસાત કરી છે. મને દુશ્મનો ઊભા કરવાની બહુ સરળ આવડત છે. આઈ મેક મેની એનિમીઝ. અને મેં ઇન્દ્રભાઈને કહેલું કે મારે એક પુસ્તક લખવાનું છે, હાઉ ટુ મેક એનિમીઝ એન્ડ લીવ હેપીલી. ત્યારે ઇન્દ્રભાઈ ઘણીવાર એવું કહેતા કે બાબુભાઈ મિત્ર તરીકે બહુ સારા અને દુશ્મન તરીકે ધ વર્સ્ટ, કારણ કે એ કોઈને છોડશે નહીં. મેં સાહિત્ય બધા જ જાણે છે, ઇટ્સ ઓન રેકોર્ડ. ટોપીવાળાથી માંડીને રઘુવીરભાઈથી માંડીને કોઈને સ્પેર કર્યા નથી, ટીકા કરવામાંથી કોઈને રાખ્યા નથી, અને બધાને કહ્યું છે કે તમે ચર્ચા કરવા આવો. આ પોલેમિક્સનું કલ્ચર મારે ઊભું કરવું છે ગુજરાતીમાં. હું આ ટીકા અમસ્તા નથી કરતો, આ શોખ નથી. હું એક પ્રકારનું પોલેમિક્સ ઊભું કરવા માગું છું કે જેને કારણે આપણે સાહિત્ય વિશે શું માનીએ છીએ એ આપણા સર્કલમાં આપણે એના વિશે વિચારતા થઈએ, પણ બધા એને એમ માને કે આ તો વિરોધ કરે છે. કોઈ શરીફા વીજળીવાળા વિશે મેં લખ્યું હોય તો લોકો કે ફોન કરે, બાબુભાઈ તમે ખરી ટેડકાઈ નાખી એને. હા મેં કહું ભાઈ ટેડકાવી નથી, આ તો એક આર્ગ્યુમેન્ટની સામે બીજી આર્ગ્યુમેન્ટ છે, આ આર્ગ્યુમેન્ટ મૂકી છે. અને એન ધીસ ઇઝ હાઉ આઈ ઇન્વાઇટ માય ઓપોઝિટ બધા જે છે એમને કે ભાઈ તમે ડાયલોગ કરો મારી સાથે. હું કાલ પોપરની જેમ હું માનું છું કે સત્ય આ પ્રકારના એક પરસ્પર વિરોધી એવા સંવાદમાંથી જ પ્રગટ થાય, પણ કોઈ એમ કરવા તૈયાર નથી. એક નામ નથી આપતો, પણ એક સાહિત્યકારે એમ કહ્યું, એ લખ્યા કરે બાબુ, હું તેને કંઈ ધ્યાનમાં લેતો જ નથી. અરે, તમે સાહિત્યકાર છો, તમારી જવાબદારી છે કે તમારા વિરુદ્ધમાં એક માણસ લખે છે તો તમે એને જવાબ આપો, તમે સંવાદ કરો. આ તમે ભાગી જાવ એ ન ચાલે. પછી બધા એટલે આ પ્રકારના બધા અનુવાદો અમે આપીએ છીએ વિશ્વ કવિતાના, બહુ અઘરું પડે છે. અને અનુવાદોનું પણ એક પોલિટિક્સ હોય છે. યુ વિલ નોટ બિલીવ કે મારા ઘણા બધા અનુવાદો એ ડિરેક્ટ ઇન્ટરવેન્શન છે. જ્યારે ભારતમાં કોલ ચેપ્ટરના બધા જે કરપ્શનના બધા કેસીસ આવ્યા, તે વખતે મેં કોરિયાની એક કવિતાનો અનુવાદ કર્યો. લાંબી કવિતા, 30 પાનાની કવિતાનો અનુવાદ મેં મૂક્યો અંદર. અને 30-30 એ કવિતા જો તમે અત્યારે વાંચો તો તમને આમ સળગી જવાય એવું છે કે ત્યાં 4 જણા જેણે કરપ્શન કર્યું છે, કરપ્શનની સ્પર્ધા કરી રહ્યા છે. અને સ્પર્ધામાં વારાફરતી આવીને પ્રગટ કરે છે કે મેં કઈ રીતે કરપ્શન કર્યું. અને એમાં જે એકબીજાનું જે મોરલ જે ધોવાણ થયેલું છે, એ આખું ધોવાણની વાત એ કવિતામાં આવે છે. ઇટ વોઝ માય ડિરેક્ટ ઇન્ટરવેન્શન ઇન ઇન્ડિયન જે કંઈ ચાલતું હતું એમાં, પણ કોઈ એ રીતે જોયું નહીં. ઘણા બધા અનુવાદો આ રીતે કર્યા છે. વાર્તાના અનુવાદો અમે એક વાર્તા જે ઘણા બધા મિત્રોને ગમી નથી, વિંછીઓ ઉપરની, એ વખતે જ્યારે એ વિંછીઓવાળી વાર્તા એક ડિક્ટેટરશિપ સામે લડવાની વાર્તા હતી, અને જે કંઈ ગુજરાતમાં બની રહ્યું એમાં અમને લાગતું હતું કે ભાઈ ફાસિઝમના કંઈક વલણો એ ક્યાંક ને ક્યાંક પેલી સોફ્ટવેર ક્યાંક નંખાઈ ગયું છે, ગુજરાતમાં બગ કેસી ગયો છે, તો એની સામે લડવા માટે આ વાર્તાઓ બહુ ઉપયોગી છે. તે રીતે અમે અનુવાદો આપ્યા છે વાર્તાઓના. અને એ જ રીતે આ બધા જે કંઈ સિલેક્શન જે કર્યું છે મેં, એ સિલેક્શન ઘણીવાર એ પોલિટિકલી એ મોટિવેટેડ હતું. લિટરરી પોલિટિક્સ એમાં હતું, કલ્ચરલ પોલિટિક્સ હતું, પાર્ટી પોલિટિક્સ નહીં. આપણા ગુજરાતીમાં પોલિટિક્સનો અર્થ બહુ ડેરોગેટરી થાય છે, એ અર્થમાં નહીં. પણ જ્યારે સાહિત્યકારો સાથેનો સંબંધ થાય છે ત્યારે જે મુશ્કેલી પડે છે, તો પહેલી વાર શરૂ કર્યું સંધિ ત્યારે એક સાહિત્યકારનો 9 વાર્તાઓ આવી, અને એમાં લખ્યું કા સાથે 9, તમે સાહિત્યનો એક સામયિક કાઢો છો, કોઈ પણ સાહિત્યકાર સામયિક કાઢે તેને મદદ કરવાની આપણી ફરજ છે, પવિત્ર ફરજ છે, એના એક ભાગરૂપે હું તમને 9 વાર્તાઓ મોકલું છું, જેમ જેમ છપાતી જાય એમ એમ મને સંધિ મોકલતા રહેજો. એટલે મારે એમને કહેવું પડ્યું કે ભાઈ નહીં, અમે આ રીતે 9 વાર્તાઓ છાપતા નથી, અને આ 9માંથી એકેય વાર્તા અમને ગમી નથી, અને થેન્ક યુ, જો આ જ ક્વોલિટીની ભવિષ્યમાં લખતા હો તો નહીં મોકલતા. એટલે મારો પણ સમય બચે અને એમનો પણ સમય બચે. ઘણીવાર એવું બને કે સંધિ એ લોકો કૃતિ મોકલે તો સાથે લવાજમનો ચેક મોકલે. હવે આપણે લખ્યું છે ચોખ્ખું કે લવાજમનો ચેક તમારે સીધા ઇન્દ્રશાહને મોકલવાનો છે, કૃતિ મને મોકલવાની છે, પણ દે ટ્રાય ટુ ઇન્ફ્લુઅન્સ યુ કે જો ભાઈ મેં તમને કૃતિ મોકલી છે પણ હાથે તમને ચેક પણ મોકલ્યો છે તો તમારી મારી કવિતા તમે છાપી લેજો. એટલે આપણે પછી અમને ના પાડીએ કે ભાઈ તમારી કવિતા સારી નથી, તો પછી 1 વર્ષ ચાલી જાય, બીજા વર્ષે એમ લખે આપણને કે મને સંધિ વાંચવાનો સમય મળતો નથી, આથી લવાજમ મેં બંધ કર્યો છે. તો વાંધો નહીં, અમને અમે સંધિમાં, સંધિ લોકપ્રિય લોકપ્રિય મેગેઝિન નથી, લોકપ્રિય એ રીતે નથી, એટલે ઓછામાં ઓછા વાચકો હોય તો અમને વાંધો નથી, જરા પણ વાંધો નથી. અમારું સર્ક્યુલેશન 250થી વધારે છે જ નહીં, અને 250 જ્યારે કોઈકને કહીએ છે, કોઈ લિટરરી નટવરભાઈને કહ્યું કે 250, મને કે ઇટ્સ એન અચીવમેન્ટ. કારણ કે આવું ઊંચી ગુણવત્તાવાળું અને ઊંચી કોટમાં, હું પોતે ઊંચી કોઈ સારું નહીં, પણ એવું કે જે કળાને જ વરેલું હોય, જે અમુક લિટરેચર પ્રકારને એ સાહિત્ય એની કંઈ બહુ કૃતિ જાય નહીં. અને ઘણા મિત્રો અહીંયા પણ મને 1-2 વડીલ મળ્યા, મને કહ્યું કે કેટલુંક તમારું બહુ અઘરું હોય છે. મેં કહ્યું બરાબર છે, અઘરું હોય છે, ક્યારે આપણે એવો પ્રયત્ન કર્યો છે ખરો કે આ બાબુભાઈ જે કર્યું છે ને, છે બાબુભાઈ સાથે જ સંવાદ કરે કે આ અઘરું છે તો મને સમજાવશો, આઈ એમ ઓલવેઝ અવેલેબલ ફોર દેટ. કે આપણે અઘરું, મને પણ ઘણી બધી કૃતિઓ નથી સમજાતી, મારું પર્સનલ કલેક્શન છે એમાં નહીં નહીં તો 50 નવલકથાઓ એવી છે જે મને સમજાતી નથી, આટલું આખું વિશ્વ સાહિત્ય વાંચ્યું છે તો પણ. એટલે સમજાવવું એ કંઈ જરૂરી નથી, ન પણ સમજાય, મારી પાસે ન સમજાય એવી નવલકથાઓનું આખું એક સેક્શન છે મારું પોતાનું જ, કે ક્યારેય મને સમજાવવાની નથી, હું ક્યારેય વાંચવાનો નથી, પણ મારે રાખવી છે, કારણ કે ઇટ આઈ એમ પ્રાઉડ ઓફ હેવિંગ ધેમ. એક નવલકથા એવી છે કે જેમાં તમે ચેસ રમતા જાઓ, એમ તમે બધું રમો, એમ કેરેક્ટર ઊભા થતા જાય, એમ ઇવેન્ટ્સ ઊભા થતા જાય. હવે એ મારી સાથે ચેસ રમનાર એવો કોઈ જોઈએ ને બીજો, અને કેટલો બધો લાંબો ચાલે એ નવલકથા. તો આખી નવલકથા એ પ્રકાર, ઘણી બધી એક્સપેરિમેન્ટલ નોવેલ્સ એ પ્રકારની છે. એટલે આવું ઘણીવાર બનતું હોય છે એક પ્રસંગ બહુ સરસ છે કે એમાં એક સાહિત્યકાર એના ઘણા બધા ઢગલાબંધ પુસ્તકો મોકલી આપ્યા કે તમે નોંધ લેજો. એટલે મેં કહ્યું કે ભાઈ નોંધ તો અમે લઈશું અને થેન્ક યુ વેરી મચ ફોર સેન્ડિંગ ઓલ ધીસ બુક્સ નેચરલી. પછી એમણે લખ્યું કે તમે નોંધ લો, એ સંધિનો અંક મને મોકલજો કારણ કે હું તમારો સબસ્ક્રાઈબર નથી. મેં તમે સબસ્ક્રાઈબર ન હોય તો પણ અમે નોંધ તો લેશું જ, પણ અમે જે પુસ્તકની નોંધ લઈએ એને ઇસ્યુ નથી મોકલતા. જગતમાં કોઈ સામયિક આવું નથી કરતું, અમે પણ નથી કરતા. તો પછી એમણે એમ કહ્યું કે તો પછી તમે એક કામ કરજો, એટલું પાનું મને કાપીને મોકલજો. એટલે મેં કહ્યું કે ના, એ પણ નહીં કરાય. તો એમણે ઇન્દ્રભાઈને લખ્યો કે તમે એ પાનાની ઝેરોક્સ કરીને મને મોકલજો. એટલે ઇન્દ્રભાઈ એમ કહ્યું કે મારા ઘરમાં ઝેરોક્સ મશીન નથી. એમણે બીજો ઈમેલ લખ્યો કે હું ઝેરોક્સના તમને પૈસા આપીશ. એટલે ઇન્દ્રભાઈએ લખ્યું કે તો હું કરી આપીશ, ઝેરોક્સના 25 સેન્ટ અને ટેક્સી ભાડું આટલું 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 એમ કરીને $70 થાય. મારો જે સમય જાય છે એના પૈસા મેં નથી ગણ્યા, મિત્ર દાવે આટલા મોકલી આપજો. હવે વોટ કાઇન્ડ ઓફ મેન્ટાલિટી ઇઝ ધીસ? આપણે બધા, તમે, આપણે કોઈ સામયિક, અંગ્રેજી સામયિકને જો મોકલીએ તો આવું કરતા નથી, પણ ગુજરાતી છે તો આવું કરવા દો. એવો જ એક બીજો પ્રસંગ છે કે એક ભાઈએ મને લેખ મોકલ્યો અને મેં કહ્યું કે ભાઈ આ તમારું લખાણ છે, બે મિનિટમાં પૂરું કરું છું, આ તમારું લખાણ છે એ અવૈજ્ઞાનિક છે એટલે હું પ્રગટ કરી શકું એમ નથી. એમણે એમ કહ્યું મને કે તમે નીચે નોંધ મૂકી દો કે આ અવૈજ્ઞાનિક છે. હવે હું ભાષા વિજ્ઞાનમાં PhD કરી મેં અને ભાષા વિજ્ઞાન પરનો કોઈ લેખ આવો મોકલે અને એમ કે હવે તો મારી આખી કારકિર્દી પર પાણી ફરી જાય. પણ આવું મેં, હવે એ જ માણસ, તમે જો કોઈ મેડિકલ સાયન્સના જર્નલને મોકલો તો એમ કહેશો કે અવૈજ્ઞાનિક છે એવું લખીને તમે મોકલો? એમ નથી કહેતા. તો આ સામયિક ચલાવવા માટે આ જે પ્રેક્ટિકલ મુશ્કેલી પડે, આ પ્રકારની મુશ્કેલી પડે. અને સારી કૃતિઓ મેળવવામાં ઘણીવાર હું મિત્રોને ફોન કરીને ફોન પર કહું અને બહુ નાટકીઓ, આલો બા, 2-4 કૃતિઓ હોય તો આલો બા, કારણ કે સારી કૃતિઓ મળે જ નહીં. અને પછી એમાંથી એક મિત્રએ 3 કૃતિ મોકલી એટલે મેં કહ્યું, મેં કહું આ તો બરાબર નથી, તો ત્યાં માગી તો મેં કહું હું માગું પણ મને ક્વોલિટી આપો, મને 10 કૃતિ મોકલો, 10માંથી હું 3 લઈશ. એટલે ઘણી વાર આવું આલોબા પણ કરવું પડતું હોય છે. એટલે મને જે મુશ્કેલી છે તે સારી કૃતિઓનો અભાવની મુશ્કેલીઓ છે, બીજી કોઈ મુશ્કેલીઓ નથી. બીજી મુશ્કેલીઓ હું હેન્ડલ કરી શકું એમ છું. અને જો નહીં મળે તો કદાચ અમે થોડાક વખત પછી, 1-2 વર્ષ પછી સારી કૃતિઓના અભાવે સામયિક બંધ કરીશું, એવી અમારી ઈચ્છા છે. થેન્ક યુ વેરી મચ.